તારીખ 19/8/1992 શ્રી દ્રદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 410 અને 411 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 163 તારીખ 19/8/1992 શ્રી દ્રદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 410 અને 411 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 163
બીજા જીવ આવું જોઈએ તો જાય, ડર ના લાગે. એવી જગ્યાએ પડવાનો ડર હોય, કારણ પોતે સંયોગ ના સુખ માટે
એમ સૂચવે છે કે એ જીવને હજી ભાવ બ્રહ્માણ ઘણું બાકી છે. શું સૂચવે છે કે એ જીવને ભાવ બ્રહ્માણ ઘણું બાકી છે? નહીતર ભાવ ભ્રમણ ના હોય તો મુમુક્ષુને લાગ્યા વિના, નહીતર મુમુક્ષુ તા જ આવે. ભાવ ભ્રમણ નો ભય ન હોય તો
આવે નહીં.
ભાવના મુમુક્ષુતા ક્યાં રહી એમાં પછી? કારણ કે એ તો પછી ગમે એવા પરિણામ નિર્ભંસ પરિણામ થશે, એટલે તો એનું તો કઈ લાગશે નહીં. કેમ કે ભાવ ભ્રમણ નો ભય નથી. અવભ્રમણ નો ભય તો ઓછામાં ઓછો ભય. અન્ય મતમાં અને જૈન મતની શરૂઆતમાં જે છે તો અન્ય મતમાં પુણ્યબંધ માટે ધર્મ કરે છે, અને અહીંયા તો જન્મ મરણના નાશ માટે ધર્મ કરવો. બંનેનો હેતુ જુદો છે, કારણ જુદું છે. કલ્પના બધી અનુકૂળતા ની કલ્પના ત્યાં જાણપણા રૂપ જ્ઞાન જ્ઞાન થોડું ખુલ્લું છે, બાકી તો કઈ ખુલ્લું નથી. જાણપણા રૂપ જ્ઞાન તો ત્યાં છે, અક્ષરમાં અનંતમાં ભાગે છે. અને આચરણમાં જે નિગોધના પરિણામ છે, નિગોધના એમાંથી એને એક શ્વાસોશ્વાસમાં 18 વખત મરે તો પણ ફરીને નિગોધનો જ ભાવ આવે છે. અનંત કાળ સુધી જન્મ મરણ ક્યાં થાય છે? નિગોધમાં ને નિગોધમાં જ થાય છે. એમાં જરાક એને કસાયની મંદતા થાય છે તો બે ઇન્દ્રિય થાય, પંચેન્દ્રિય થાય, તો એ જે ઉપર આવ્યો ને એટલે ત્યાં વિશુદ્ધિ ગણી. કેવી રીતે ગણી વિચારો કે જે મલિનતા છે એ ઘણી હતી. નિગોધના પરિણામમાં મલિનતા તીવ્ર હતી, ગાઢ મલિનતા હતી. એ મલિનતા થોડી ઘટી, એને વિશુદ્ધિ કહી છે. ખરેખર શુદ્ધિ ત્યાં નથી, પણ મલિનતા ઘટી એને વિશુદ્ધિ કરી છે. હવે જો આમાં શું થાય છે, આપણે કે જ્યાં કસાયની તીવ્રતા બહુ હોય ત્યાં તો મોક્ષ માર્ગ શરૂ પણ ન થાય, અને કસાયની મંદતા હોય ત્યાં જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. એટલે એ તીવ્રતા મંદતા શું બતાવે છે? ત્યાં મલિનતા તો ગઈ છે, સુખ પણ મલિન છે અને અશુભ પણ મલિન છે. પણ અશુભમાં મલિનતા તીવ્ર છે. દ્રષ્ટાંત આપ્યો છે ત્યાં, ડૂબે માણસ પાણીમાં ડૂબતો હોય એમાં બે પ્રકારે ડૂબે. એક તો પાણીના પ્રવાહમાં બે માથોડા નીચે 10-15 ફૂટ નીચે તણાતો હોય તો એને તો કોઈ ઉગડવાનો અવકાશ જ નથી, ડૂબવા ન હોય એ તો ડૂબી જ જશે. પણ ઉપર તણાતો હોય ક્યાંય પાણીને ઉપલી સપાટીએ તણાતો હોય પૂરના પ્રવાહમાં તો એને ક્યાંક ઝાડ હાથમાં આવી જાય, ક્યાંક પાટીઓ હાથમાં આવી જાય, કાંઈ વાણ હાથમાં આવી જાય, કાંઈ સ્ટીમર હાથમાં આવી જાય, કાંઈક એને હાથમાં આવી જાય તો એ તરી જાય, અને કાંઈ કાંઠા બધું ધકેલા જાય તો પણ તરી જાય, કાંઠે ચડી જાય. ડૂબવા ડૂબવામાં પણ જે ફેર છે એ ફેર સમજવો જોઈએ એમ કહેવું છે. એટલો તફાવત જો કોઈ ન સમજે તો એને શુદ્ધિનો વિષય પણ નહીં સમજાય, અશુદ્ધિની વધઘટ નહીં સમજાય તો શુદ્ધિ પણ નહીં સમજાય એમ કહેવું. એટલું તો ક્યાં તમારે સમજવું એમ કહેવું છે. એટલે એમ કહ્યું છે હમણાં કે એ રીતે શુભ ભાવમાં વિશુદ્ધિનો અંશ છે એ તને સમજાયું એમ પૂછ્યું. જો સમજાયું તો તને શાબાશ છે, ધન્યવાદ છે. જો તને ન સમજાય તો તારી હોનાર જ એવી છે, એમને શું કરશો એમ કહ્યું. એટલે કહેવાનો મતલબ શું છે, એ તો સ્થૂળ વિષય છે, એટલો તો સ્થૂળ વિષય સમજાવવો જોઈએ ને માણસને, કે એટલો સ્થૂળ વિષય ને સમજાય એમ. પછી એને સૂક્ષ્મ વિશે ક્યાંથી સમજાય, સ્થૂળ વિશે ના સમજાય, સૂક્ષ્મ વિશે ક્યાંથી સમજાય એમ જોયું. મલિનતા ઘટે, મલિનતાનો અનુભાગ ઘટે તો એને આગળ આવવાનો અવકાશ છે. પણ તીવ્ર મલિનતામાં કેવી રીતે આગળ આવે, ડૂબેલો છે, અંદર ડૂબે છે, તીવ્ર મુમુક્ષુ હોય એને પણ ઉદયમાં ક્યાંય રસ પડતો નથી, એમ શું કરવા દીધું છે. ઉદયમાં બધા અશુભ પરિણામ છે. સુગાનંદજી તો ત્યાં સુધી ચોખ્ખું લીધું કે કોઈ એમ કે આત્મા આમ છે ને આત્મા આમ છે ને આત્મા આમ છે ને અશુભમાં એને રસ પડી જાય તો દ્રષ્ટિ મિથ્યા થઈ જશે. શું લીધું, અશુભમાં રસ પડે તો દ્રષ્ટિ મિથ્યા થઈ જશે એમ કીધું. કેમ કે રસ તો એને શુભમાં નો આવવો જોઈએ, એના બદલે અશુભમાં રસ આવ્યો, તીવ્ર મલિનતામાં રસ આવ્યો તો કે દ્રષ્ટિ મિથ્યા છે. સીધું એનું અનુસંધાન ક્યાં લીધું, શ્રદ્ધા સાથે લઈ લીધું એમ. શું વાત તો એની છે, અશુભમાં રસ પડે એ ચારિત્ર મોહની વાત છે, પણ એનું અનુસંધાન શ્રદ્ધા સાથે શું કરવા લીધું કે રસના પરિણામ એવા છે કે અમુક તબક્કે જો રસ ચારિત્ર મોહનો વધી જાય તો દર્શન મોહ સાથે એનું અનુસંધાન થઈ જાય. એટલા માટે રસ મંદ, કષાય રસ મંદ થવો જોઈએ. કષાય મંદ થવો અને કષાય રસ મંદ થવો એમાંય ફેર છે, એ બે વાત જુદી નથી પાડતા લોકો. કષાયની મંદતા સમજાય છે, કષાય રસની મંદતા નથી સમજાતી. હવે બે માં કેવો ફેર પડે કે દ્રવ્યલિંગી મુનિ છે એને કષાય મંદ છે પણ કષાય રસ મંદ નથી પીવો, અને યુદ્ધ કરનાર સમ્યક દ્રષ્ટિ છે એને કષાય તીવ્ર છે પણ કષાય રસ એનો નથી તીવ્ર, કષાય રસ તીવ્ર નથી. રસની વાત જુદી છે, એ સમજાવવા માટે વાત છે. જે મુનિ વાત લીધી છે એ રસ સમજાવવા માટે વાત લીધી છે, રસનો મુદ્દો ત્યાં પકડાવો છે. કષાય રસ મંદ હોય અને કષાય તીવ્ર હોય તો પછી એનું ફળ આવશે કેવું આવશે, ફળ એનું આત્માને નુકસાન કરે એવું નહીં આવે, આત્માને નુકસાન કરે એવું ફળ ન આવે.
ગુરુદેવ પણ પ્રવચનમાં એ વાત મૂકી દેતા હતા
વૈરાગમાં ઋષિજી વારંવાર આવતો તો એને કારણે 10 મિનિટની વાત હતી. અને ત્યાં 19મો બોલ છે, એ દિલ્હીમાં વચનામૃત છે, એમાં 19મો બોલ છે એ વિશે. ધ્યાનથી વાંચતો તો બધો ખ્યાલ આવ્યો. ગુરુ ગમે આત્માનું સ્વરૂપ બરાબર જાણીને જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે, અથવા નિર્ણય થાય ત્યાં પાત્રતા છે, અને આત્માનો અનુભવ છે તેનું ફળ છે. નિર્ણયનું ફળ શું? આત્માનો અનુભવ. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. શું લીધું છે? આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થાય કે મારે મારા સ્વરૂપનો નિર્ણય કરવો છે, એવો એને દ્રઢ ભાવ આવે ત્યારે એને અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાય મંદ પડી જાય એમ નથી લીધો, કષાયનો રસ મંદ પડી જાય. અને કષાયનો રસ મંદ પીડાય વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. એટલે સ્વરૂપ નિર્ણય કરવો એને પણ કષાય રસ તો મંદ પડવો. કષાય રસ મંદ પડે ત્યારે એનો દર્શન મોહનો રસ પણ સાથે સાથે મંદ પડે. એટલે કષાય રસને હજી સમજી શકે, દર્શન મોહના રસને તો સમજી ન શકે. આવું બને છે. એટલે હા, ચારિત્ર કષાયમાં કે ચારિત્ર ગુણ છે, પણ એનો રસ છે એ જુદો વિષય છે. રસ પ્રકૃતિ જુદી વસ્તુ છે, રસ જુદી વસ્તુ છે. શું રસને અનુભાગ કહે છે, બધું પ્રકૃતિ કહે છે. હા, પ્રકૃતિમાં જુદી જુદી પ્રકૃતિ, ક્રોધની પ્રકૃતિ કષાયમાં, માનની પ્રકૃતિ કષાયમાં, લોભની પ્રકૃતિ એમ એમ કષાયમાં બધા ભેદ છે. પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય, પણ રસ છે એ કોમન ફેક્ટર છે એની અંદર. ક્યાંય રસ ન હોવો જોઈએ. એકત્વ બુદ્ધિમાં પણ દર્શન મોહનો રસ તીવ્ર મંદ થાય છે. એકત્વ બુદ્ધિ છે એમાં રસ તીવ્ર હોય છે, પણ એમાં પણ તીવ્રતા મંદતા છે. એટલે દર્શન મોહની મંદતા થવી જોઈએ, એના ઉપર તો પ્રયોજન સિદ્ધિ માંગ્યા છે બધા. ચારિત્ર મોહ અને દર્શન મોહ બંનેમાં રસના મુદ્દા ઉપર લખવું જોઈએ કે આ રસ ક્યાંય તીવ્ર ન થવો જોઈએ. એ નુકસાન મળે. રસને બંધ કીધો છે, બંધ અધિકાર માં રસને, રાગના રસને જ બંધ કીધો છે. રાગને બંધ નથી કીધો, રાગના રસને બંધ કીધો છે. રાગોદગાર મહારસ. પછી ચીકણા, એની રસમાં ચિકાશ છે. એટલે જ્યાં પરિણામ ચીકણા થાય ત્યાં રસ વધારે હોય, રસ વધારે હોય ત્યાં પરિણામ ચીકણા થાય. એનું બીજું લક્ષણ આપ્યું, એનું સ્વરૂપ બતાવ્યું. એટલે જે પરિણામની લાલ લંબાય ત્યારે સમજવું કે આ ચીકણા પરિણામ થઈ ગયા છે, રાગના ચીકણા પરિણામ થઈ ગયા. ત્યાં રસ તીવ્ર છે એ જરા વધારે સ્થૂળતાથી સમજી શકાય એવો વિષય છે. ત્યાં તેલનો દ્રષ્ટાંત લીધું છે. બે મલ છે, એ અખાડામાં કુસ્તી કરે છે. એમાં અખાડો છે, ધૂળ છે, કુસ્તી કરે છે. એ બધું બંધનનું કારણ નથી. જે એને રજનું બંધન થયું, રજ ચોંટી એ તેલ માલિશ કર્યું છે, એ બંધનું કારણ. એમ રાગ બંધનનું કારણ નથી, રાગ રસ બંધનનું કારણ છે. એમ લઈ લીધી છે વાતને. શું એ જરા વિચારવાનો મુદ્દો મુમુક્ષ એ રસનો છે ખરેખર. અને પરિણામની શક્તિ પણ રસમાં છે. કોઈ પણ પરિણામની શક્તિ તે પરિણામમાં જે રસનો ઉદ્ભવ થાય એના ઉપર આધારિત છે. તીવ્ર રસથી જે પરિણામ આવે સવળા, તો એની સવળી શક્તિ વધી જાય છે પરિણામમાં. તીવ્ર રસથી અવળા પરિણામ થાય તો અવળી શક્તિ વધી જાય છે પરિણામમાં. શક્તિનો આધાર પણ એ રસ પર ચૂકવે છે.
મહત્વ
રસમાં શું કે બધા ગુણો ભલે છે, સાથે શ્રદ્ધા આચરણ પુકાર જ્ઞાન આ બધા ગુણોનો સાથ લઈને રસ ઉભો થાય છે. એક ગુણ ની પર્યાય નથી, એ બધા ગુણો એની અંદર જોડાય ત્યારે રસ ઉભો થાય છે. સમજાય? શક્તિ એની અંદર ઘણી આવી જાય ને, બધા ગુણો નો રસ પડે છે. ગણે ચૈતન્ય રસ આત્મા રસ છે ને, સ્વરૂપમાં મહિમા આવે એમાં બધા ગુણો નો હળવળાટ છે. અસલ મે તીવ્ર રુચિ હોય હો તો ત્રિકાળી દલ મેં હી જમજાવે, ઇધર ઉધર કી જચે હી નહીં. રસના પરિણામ ને અવિના ભાવે રુચિ ના પરિણામ છે. બોલ પછી રુચિ માં આવ્યો ને, તો રસના પરિણામ ના અવિના ભાવે રુચિ ના પરિણામ છે. રસ નો પકડાતો હોય તો રુચિ થી પકડાઈ જાય, એ વધારે સ્થૂળ પરિણામ રસ કરતા. જો ખરેખર અસલમાં એટલે ખરેખર આત્માની તીવ્ર રુચિ હોય, સ્વરૂપની તીવ્ર રુચિ હોય, તો ત્રિકાળી દળ એવું જે આત્મ સ્વરૂપ છે એમાં જામી જાય, પરિણામ લીન થઈ જાય, સ્થિર થઈ જાય. એ રુચિ સ્વરૂપની રુચિ, સ્વરૂપનો મહિમા અને સ્વરૂપનો રસ એને કારણે એવું બને, અને એને ઇધર ઉધર કી જચે નહીં. ને એટલે કે વ્યવહારના વિકલ્પમાં એને રોકાવવું ગમે, ઇધર ઉધર એટલે વ્યવહારનો વિકલ્પ, એ બધા બહારના વિકલ્પોમાં એને ક્યાંય ગમે નહીં. આત્મામાં લીન થવા માટે પુરુષાર્થમાં લાગ્યો રહીએ છીએ. જે જો તીવ્ર રુચિ હોય તો
રસ ક્યાં છે રુચિ જે પકડાય,
રસ ક્યાં છે રુચિ જે પકડાય. હા, રુચિ ને રસ વિના ભાવે એ સાથે જ રહે છે. જ્યાં રુચિ હોય ત્યાં જ રસ હોય, જ્યાં રસ હોય ત્યાં જ રુચિ હોય, તો રુચિથી પકડાવે છે. આમાં બીજું છે એક તમે સત્તાવન બેંક છે, વાત લીધી છે, બહુ સરસ વાત લીધી છે. સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ તૂટી જાય. સ્વભાવના મહિમાને લીધે પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ તૂટી જાય, અને સ્વભાવમાં જ રસ લાગે. જો બધે રસ રસ લે, સ્વભાવમાં જ રસ લાગે તો બીજું નિરસ લાગે. આ અસ્તે નાસ્તે સામે સામે અવિના ભાવે છે, અને ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય, જ્ઞાન નિર્મળ થાય, અને રાગ અને જ્ઞાન વચ્ચેની સંધિ હાંધ દેખાય. એમ ન હોય કે પરમા તીવ્ર રુચિ હોય, અહીંયા રુચિ શબ્દ લીધો, પરમા તીવ્ર રુચિ હોય અને ઉપયોગ અંદરમાં પ્રજ્ઞા પ્રજ્ઞા શ્રેણીનું કાર્ય કરે એવું કદી બંધન નથી. આ ભેદ જ્ઞાનમાં પણ પર રસ અને પર રુચિનો અભાવ હોય તો ભેદ જ્ઞાન સધાય, નહીતર ભેદ જ્ઞાન ન સધાય. એ એક વસ્તુ સ્થિતિ છે. શ્રીમદજીએ પહેલેથી પાળ બાંધી કે મુમુક્ષુ જીવે કોઈ પણ ઉદયમાં મંદ રસથી પ્રવેશ કરવો. શું લીધું? કોઈ પણ ઉદયમાં મુમુક્ષુ જીવે મંદ રસથી પ્રવર્તવો, તીવ્ર રસે કરીને પ્રવર્તવો નહીં. બધા અનુભવી મહાત્માઓનો રસ ઉપર ધ્યાન દેવું છે, કેમ કે એમનો અનુભવ છે. એ વિશે જ્યાં જ્યાં આવે ત્યાં ધ્યાન ખેંચાવવું જોઈએ. ભાવના છે એ રસવાળા પરિણામ છે. અને ભાવના વગરનું જ્ઞાન છે એ શુષ્કતા ઉત્પન્ન કરે છે. માટે મુમુક્ષુનું હૃદય સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી ભીંજાયેલું હોવું જોઈએ. આ શબ્દ મુમુક્ષુનું હૃદય ભાવનાથી ભીંજાયેલું, નહીંતર એને જ્ઞાન શુષ્કતા ઉપજાવશે. અધ્યાત્મ જ્ઞાન પણ એને શુષ્કતા ઉપજાવશે. શું કહે છે કે આત્માની તીવ્ર રુચિ હોય, ખરેખર જો આત્માની તીવ્ર રુચિ હોય તો સ્વરૂપમાં જામી જાય. એને વ્યવહારના ઇધર ઉધરની આ વિકલ્પ રૂચે નહીં, યોગ્યતા ઉપર છોડી દેવે. શું કરે? યોગ્યતા ઉપર છોડી દેવે. જે વ્યવહારનો વિકલ્પ છે એને યોગ્યતા ઉપર છોડી દેવે. જે કાલે જેવી યોગ્યતા હશે ને એવો વિકલ્પ આવી જશે. હા, જોર રહી નહીં પછી એને વિકલ્પો ઉપર જોર જાતું નથી. તો ક્યાં જોર રહે? કે દ્રષ્ટિ કે વિષય મે જોર રહે, એને જોર દ્રષ્ટિના વિષયમાં. એને પછી પરિણામ ઉપર જોર નહીં જાય કે આ વ્યવહાર સાવધાની રાખવી, આ વ્યવહારમાં સાવધાની રાખવી, આમાં સાવધાની રાખવી, સ્વરૂપમાં સાવધાની રાખવી, પછી થોડી વાર સાવધાની થાય. સામાન્ય રીતે તો વ્યવહારનો વિવેક રહી જાય છે, પણ કદાચ ચૂક જાય તો ચૂક થાય થોડી, તો જ્ઞાનીને એનો પ્રતિબંધ નથી. મુમુક્ષુને એમ કે રોજ જીમ દર્શન કરવા, રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, જ્ઞાનીની વાત આવે તો કે જેને બધેથી રસ ઉડાડી દીધો છે, તમામ ઉદયમાંથી જેને રસ ઉડાડી દીધો છે અને એ ચૈતન્ય રસના પરિણામે કરીને સ્વરૂપમાં લીન થયા, સ્વરૂપ સુધી પહોંચી ગયા, તો એને માટે શાસ્ત્ર ભણવાની અટક નથી. રાજમલજીએ શું કીધું? 13મા કલશમાં કે એને શાસ્ત્ર ભણવાની અટક
નથી.
કેમ કે એનો ક્યાંય રસ નથી, એટલે એને વાંધો નથી. એને રસ પડે એને એમ કહે છે કે તું એ રસમાં જામાં આ શાસ્ત્ર લઈને બેસ, આત્માનો રસ લે, એમાંથી સ્વરૂપનો રસ લે. જેનો રસ જાતો નથી એને બંધન નથી. ઇધર ઉધર કા વિકલ્પ રહા કરતા હૈ, હવે થોડો ખુલાસો કર્યો છે કે જે જીવને ઇધર ઉધરનો વિકલ્પ રહ્યા કરે છે તેને સ્વરૂપની અરુચિના પરિણામની પ્રસિદ્ધિ છે. દ્યોતક એટલે પ્રસિદ્ધિ. એ જીવને આત્મરુચિ નથી, સ્વરૂપની રુચિ નથી, માટે એને ઇધર ઉધરનો વિકલ્પ આવ્યા કરે છે. સ્વરૂપ કી તીવ્ર રુચિ મેં અન્ય વિકલ્પ નહીં રુચતે, વ્યવહારના વિકલ્પ રૂચતા નથી એને. તો એવી સ્વરૂપની જો તીવ્ર રુચિ હોય તો એને બીજા વિકલ્પો ગમતા બધે ખસવા માંગે છે. આવી વાત છે, ખાસ કરીને આ રુચિ ઉપરનો બોલ છે. રચનામૃત છે, જેમ શ્રદ્ધા પોતાના ત્રિકાળી સ્વરૂપ સિવાય કોઈને શ્રદ્ધતી નથી, કોઈને સ્વીકારતી નથી, એમ રુચિનું એવું છે. જેની રુચિ થાય એ આંધળી થાય, પરની રુચિ થાય તો આંધળો અને સ્વરૂપની રુચિ થાય તો પણ આંધળી. સ્વરૂપ સિવાય કાંઈ જોવે નહીં. આ શ્રદ્ધાની હારે એને સમજશે, રુચિને શ્રદ્ધાની સાથે સુપર કરવું એવી વાત છે. વિજ્ઞાન પણ લીધું છે ઋષિમાં. ઉપયોગ અંતરમાં વાળવા માટે લોકો ધ્યાન કરે છે, લોકો કાંઈ ને કાંઈ પ્રયત્ન કરે છે, પણ રુચિ સ્વરૂપની થયા વગર રૂપિયો ઉંદરમાં કદી વળે એ મહેનત બધી વ્યર્થ જશે, નહીં થાય. જેને સ્વરૂપની રુચિ પ્રગતિ હશે એનો જ ઉપયોગ અંતરમાં આવશે, કેમ કે રસ એની સાથે રસનો સંબંધ છે. એટલે એમ કીધું છે, એટલે રુચિ ફેરવ્યા વિના, એટલે રુચિ પુણ્યની અને જળની રહે અને આ ઉપયોગ અંતરમાં વળે એ ક્રમભંગ પ્રવૃત્તિ છે. કેવી? ક્રમભંગ પ્રવૃત્તિ છે. એ પરિણામના ક્રમને સમજતો નથી, પરિણામના ક્રમને એ જાણતો નથી, એટલે અક્રમે કાર્ય કરવા માંગે છે, નહીં થાય. વસ્તુ સ્થિતિ નથી એટલે નહીં થાય એમ કહે. આવડે જ નહીં કોઈ દે એમ કે, હિન્દુ કરતા ન આવડે અને એકલો કરતા ન આવડે, અને પેલા હિન્દુ કરતા આવડવું એટલો હાથ નો વળવો જોઈએ એમ કે છે, તો એકલો થશે. લીટો કરીને પછી બધા નીચે પાકડું વાળવાનું છે. વસ્તુ સ્થિતિ તો છે કે નહીં? પરિણામને કેળવા વગર સીધો અનુભવ ક્યાંથી થશે એમ કે છે. રસ અને રુચિ દ્વારા આત્મરસને કેળવા વિના સીધો અનુભવ ક્યાંથી થઈ જશે એમ કહેવું છે. તો ધ્યાનમાં બેસીને અમારા ઉપયોગની અંદરમાં અંતર્મુખ કરવો છે, ક્યાંથી થાય? રસને રુચિ બીજે પડ્યા છે, પરિણામ ત્યાં દોડવાના છે. જ્યાં રસને રુચિ હશે ત્યાં પરિણામ દોડે.
રસ તો વસ્તુ પદાર્થને નક્કી કરવામાં રસ ઉત્પન્ન થાય છે.
ગુણની રુચિ વાળા ને ગુણ નું નિધાન જોવે તો રુચિ ફાટમ ફાટ ઉત્પન્ન થઈ જાય. તો કેવી રુચિ ઉત્પન્ન થાય? ફાટ ફાટ રુચિ ઉત્પન્ન થઈ જાય. નિર્ણય ની સાથે રુચિ ને સિદ્ધો કરે. રુચિ વાળા ની વાત છે. રુચિ કેળવવાનું સાધન બીજું છે. રસ અને રુચિ કેળવવાનું સાધન જ્ઞાન છે. જ્ઞાન વગર રસ રુચિ ન કેળવાય, ધ્યાનથી ન કેળવાય. શું? જ્ઞાનથી કેળવાય ને ધ્યાનથી ન કેળવાય. ખરેખર તો રુચિથી ધ્યાન કેળવાય છે, ધ્યાનથી રુચિ નથી કેળવાતી. રુચિને કેળવવા માટે જ્ઞાન છે. સુખ બુદ્ધિ, ક્યાં સુખ છે ત્યાં રુચિ ને રસ જામ છે. રસ ક્યાં જામ છે? ત્યાં સુખ બુદ્ધિ છે, ત્યાં સુખ સાથે એને ખબર છે. અને જ્ઞાન છે એ સુખને શોધે છે. કાયમ શું કરે છે જ્ઞાન? મારું સુખ ક્યાં, મારું સુખ ક્યાં? જ્યાં એને સુખનો નિર્ણય થયો છે, ભલે કલ્પિત થયો હોય, ત્યાં એને રસ પડશે. સુખ નહીં હોય એવી જગ્યાએ સુખનો નિશ્ચય કર્યો હશે ત્યાં એના પરિણામ દોડી જશે. સુખ નહીં હોય તો કલ્પિત સુખ માટે તો સાચા સુખનો નિર્ણય થાય, અનંત સુખની ખાણ દેખાય ત્યાં રુચિને રસ કેટલો ઉત્પન્ન થઈ જાય એમ કે, કેટલો ઉત્પન્ન થઈ જાય કે સેકન્ડોમાં અનંતો રસ ઉત્પન્ન થાય. કેટલો? સેકન્ડોમાં. આ ભય થાય છે તો સેકન્ડોમાં જ થાય છે ને. તારે ભયનો રસ છે કે નહીં? કસાય રસ હે? ભય લાગે ત્યારે સેકન્ડમાં માણસ મૂર્છા થઈ જાય, સેકન્ડની અંદર માણસની હિસ્ટોરી આવી જાય, એક સેકન્ડની અંદર સેકન્ડોની અંદર એનું બ્લડ પ્રેશર વધી જાય. આ બહુ ભાવ ભય થાય અને ધાડા પેશાબને ઉલટી થઈ જાય. આ તો રારે સીધો સમજ છે. બહુ ભય થાય ને, કોઈને પેશાબ છૂટી જાય, કોઈને ઝાડા થઈ જાય, કોઈને ઉલટીઓ થવા માંડે, પ્રકરણોમાં એવું બધું થઈ જાય છે. કારણ શું? રસમાં તાકાત બહુ છે, રસના પરિણામમાં તાકાત બહુ છે. આ એક્સિડન્ટ થાય છે તો એક સેકન્ડમાં એને જોયું હોય, આવડો મોટો એક્સિડન્ટ થયો તો જોઈ ન શકે. બેને હરિપાડીને પ્લેટફોર્મમાં મૂક્યા હતા, અને એવી દશામાં જોયા હતા કે ભાઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી ઉપાય, મને પૂછવામાં થાય છે, મને કાંઈ પૂછવામાં તમે એટલું એનો ભય વ્યાપી ગયો. તો જોઈને લોહીને લોહી લોહાણ પરિસ્થિતિ જોઈ, હાથ કપાયેલો, હાથા લગડે, આંતરડા રગુ લગડે, ખાબોચું ભરાઈ ગયું. એ માણસ ઉભો રહી ગયો કે મને પૂછવામાં થાય છે, મને તમે એ વાત કાંઈ પૂછવામાં નહીં કે પછી કેટલા દિવસ પછી એ પરિસ્થિતિ હતી. માણસ જોયું કેટલી વાર, કેટલા દિવસ સુધી રસ લંબાઈ ગયો, રસ પડી ગયો ભાઈનો. અને એ કોઈ બસમાં બેહેન, એ બસને એક્સિડન્ટ થયો ને, જિંદગીમાં બસમાં ન બેહેન, આખી જિંદગી ન બેસે. મોટરમાં બધું એક્સિડન્ટ થયો હોય તો મોટરમાં બેઠા બેઠા ફફડ્યા જ કરે. અમે તો નજરે જોયેલા દાખલા, શિવાનીજીના મોટા દીકરી છે, કલકત્તામાં મોટર એક્સિડન્ટમાં દીકરી ગયા હતા. ટ્રામ ટ્રામ અરે ગયા, મોટર ભટકાઈ ગઈ હતી. ત્યાં તો ટ્રામ છે ને રસ્તા ઉપર, ક્રોસિંગની અંદર ટ્રામ અને મોટર એવી ભટકાઈ ગઈ. તો પછી એ ગાડીમાં જે હતા એ હજી મોટરમાં બે તો ફફડે, જરાક મોટર ફાસ્ટ ચાલે ભાઈ સાહેબ. જન્મ મરણના બીજને બાળી દે અને લાંબા જન્મ મરણ હોય એટલી બધી શક્તિ છે, અનુભવ રસમાં છે. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, તાતે અનુભવ સારીખો ઓર દૂસરો નાહી. એવી વાત છે.
ત્યાર પછી સ્થિરતામાં આચાર જેવું છે.
કલ્પના કરે તો છે, ચૈતન્ય પિંડ જ્ઞાનમાં તો આવવો જોઈએ ને. પછી પદસ્થ અરિયંત સમાન, સિદ્ધ સમાન થયું, સિદ્ધ પદ. સિદ્ધ ભગવાન નું સ્વરૂપ જ જ્ઞાનમાં ન હોય તો પદસ્થ ધ્યાન કરે કેવી રીતે? વિકલ્પ કરે સિદ્ધ સમાન છે. જ્ઞાનમાં વસ્તુ આવવી જોઈએ, વસ્તુ દર્શન વગર બધા સિદ્ધાંતના ગોટા યુમાં થાય. કેમ કે આ તો અનેક આંદોલન અનેક ધર્મોમાં એ વસ્તુ છે. કલ્પના કરીએ રામ છે, આમ છે, આમ છે, હા. નિર્ણય થાય ત્યારે જ નિશ્ચય થાય ને, વસ્તુ દર્શન થાય છે ત્યારે. નિર્ણયમાં તો વસ્તુ દર્શન છે, વસ્તુ દર્શન છે ત્યાં ભૂલ થવાનો સંભવ નથી. જ્યાં વસ્તુ દર્શન નથી ત્યાં બધી કલ્પના કરવાની. પહેલો નિર્ણય કરવો, સૌથી પહેલા પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. આ મુખ્ય
વાત.
ધર્મ ધ્યાન આપી દો, પિંડસ્થ પદસ્થ રૂપસ્થ અને રૂપાથી કઈ ધર્મીને હોય છે એના બદલે મંદી પડે મુમુક્ષ. એટલે ઓલું એમ કહે ને કે ઊંધા પાછા પગે હાલે પછી ફટકાયા વગર રે નહીં. આંખો આમ ને હાલે આમ પાછા પગે હાલે પછી ભાઈ કોણ આવે શું ખબર પડે, ફટકાયા વગર કલ્પના. પણ સમ્યક પ્રકારે, સમ્યક પ્રકારે કે કલ્પનાથી? તો ડાક્ટરે કહે છે ધ્યાનની ગોળી આપીને કે આને અત્યારે પીડામાંથી એનર્જીને આપીને પીડામાંથી દૂર કર્યો. સાચી વાત છે. જ્ઞાનતંતુને મારી નાખ્યા. શું કર્યું? જ્ઞાનતંતુને મારી નાખ્યા. કંઈ રીત છે? ખોટી ઊંધી રીત છે, વિધિની ભૂલ છે. જ્યાં વિધિની ભૂલ હોય ત્યાં એનું ફળ સાચું કોઈ દિવસ આવે. અને આ માર્ગની ભૂલમાં તો બધા મતમતાંતર ચાલે છે. મતમતાંતર શેમાંથી ચાલે? આત્માને કોઈ ના પાડે છે? સાંખ્ય સમય દર્શનનો વિષય આત્મા ધ્રુવ કુટસ્થને અપરિણામ નીકળે છે, કેમ એને પ્રાપ્તિ નથી? વિધિની ભૂલ છે. માટે વાંચ્યું કે નહીં આપણે જીનેન્દ્ર વર્ણિમાં છે, સાંખ્ય શેમાંથી નીકળ્યો છે? સમય દર્શનના વિષયમાંથી સાંખ્ય નીકળ્યો છે. લખી શકીએ? હા, કેમ કે વિધિની ભૂલ થઈ ગઈ. વિધિ અને વિધિનો વિષય, અવલંબનનો વિષય, એ બંને યથાર્થ હોય તો નુકસાન ન થાય. તો એમાંથી એકમાં હોય યથાર્થ હોય તો નુકસાન થયા વિના ચારસો દસમાં રુચિના પરિણામ હોય તો કેમ થાય? સ્વરૂપમાં જામી જવાય. સ્વરૂપ ને રુચિના પરિણામ ન હોય તો વ્યવહારના વિકલ્પ અનેક પ્રકારના આવે. આમ કરું ને આમ કરું, આમ કરું ને આમ
કરું.
મંદતા બહુ થાય, પ્રસંગોની મંદતા. તો આમાં સ્વરૂપ રુચિ જેવું કોઈ એક સાધન નથી, એક કારણ નથી. ચારસો ને દસ, ચારસો અગિયાર. સુનને કરને આદિ કે ભાવ મેં જો પુણ્ય હોતા હૈ વહ તો મધ્યમ પ્રકાર કા પુણ્ય હૈ. ઓર ઇધર સ્વસન્મુખતા કા પ્રયાસ ચલતા હો તો ઉસમે ઉત્કૃષ્ટ પુણ્ય હોતા હૈ. કેમ કે રસ ચૂકી જાય છે, સરખામણી કરી શકે. તત્વજ્ઞાનનું શ્રવણ કરવું, જ્ઞાની ધર્માત્મા આત્મા સંભળાવતા હોય, આત્માનું સ્વરૂપ સંભળાવતા હોય, સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ સંભળાવતા હોય, અને જીવને સાંભળવાનો ભાવ આવે ત્યારે શુભ ભાવ છે ને સાથે સાથે, એ શુભ ભાવ વખતે જે પુણ્ય બંધાય એ પુણ્યને અહીંયા મધ્યમ પ્રકારના પુણ્ય હોય. જગતના પુણ્ય છે એ જગન્ય પ્રકારના છે. આ આ જરા સારું ઊંચા પ્રકારનું પુણ્ય છે, જગતના પુણ્યના પરિણામો કરતા. એમાં શું છે કે લૌકિક પુણ્ય તો ઘણી જાતના છે, પછી ધાર્મિક ક્ષેત્રમાં પણ પુણ્ય ઘણી જાતના છે. પૂજા, ભક્તિ, જાત્રા, દયા, દાન, ધર્મના પરિણામો, વૃતના પરિણામ, એ બધા પણ બંધાય છે. પણ એના કરતાં પણ જે તત્વજ્ઞાનનું શ્રવણ છે, વાંચન છે, એની સાથે જે વિકલ્પ છે, એ વિકલ્પને લઈને જે પુણ્ય છે એ મધ્યમ કોટિનું પુણ્ય છે. તો કે એથી ઉચ્ચ કોટિનું પુણ્ય ક્યારે બંધાય? કે કોઈ જીવ પોતાના સ્વરૂપ સન્મુખનો પ્રયત્ન કરે વેદ જ્ઞાનમાં, ત્યારે જે વિકલ્પ રહી જાય થોડો નિર્વિકલ્પ થયા પહેલાં, અને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ચાલતો હોય ત્યારે થોડો વિકલ્પ પણ ચાલતો હોય. પુરુષાર્થ પર્યાપ્ત માત્રામાં થાય તો નિર્વિકલ્પ દશા થાય, અને પુરુષાર્થ મંદ હોય તો થોડો વિકલ્પ રહી જાય, મંદ રહેશે. એ વખતે જે પુણ્ય બંધાય એ ઊંચામાં ઊંચું પુણ્યના બંધાય છે, ઉત્કૃષ્ટ બંધાય છે. તો હવે વેદજ્ઞાનનો પ્રયોગ કરવો કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એમ કહે છે. આપણે શું કહીએ છીએ? ભાઈ બીજી ક્રિયા છોડો, ક્રિયાકાંડમાં કઈ પડવામાં આપણે તત્વનો અભ્યાસ કરો, એના કરતા આપણું તો ઊંચું બંધાવવાનું છે. અને છતાં કદાચ આત્માની લાઈન મળે એ જુદી જુદી વિશેષ અવકાશ છે ત્યાં. ત્યારે હવે સોગાનીજીથી આગળ આવેલા છે. કેમ કે એમને જોયું કે અહીંયા તો બધા તત્વનો અભ્યાસ કરનારા વધારે છે, અહીંયા કઈ ક્રિયાકાંડી ભેગા થયા નથી. ગુણધર્મમાં જુઓ, આ સુનવા સાંભળવામાં જે ભાવ છે ને એ મધ્યમ પ્રકારનો પુણ્ય છે. સ્વરૂપ સન્મુખતાનો પ્રયત્ન કરો, અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરો, એ પુરુષાર્થની અંદર વિકલ્પ રહે છે તો એમાં તો ઊંચી ઊંચી પ્રકારના પુણ્ય બધા સારો ભેદ આવ્યો છે. પુણ્ય અપેક્ષા એ ભેદ આવ્યો છે, કેવી ઝીણી નજર છે. સ્વરૂપ દશામાં જ્ઞાની હોય ત્યારે એને સ્વરૂપ સન્મુખતા નો જ પુરસાદ ચાલતો હોય છે, એનો પુરસાદ સ્વરૂપ સન્મુખતા નો ચાલતો હોય છે. એમાં પુરસાદ ઉગ્ર થાય ત્યારે નિર્વિકલ્પતા આવી જાય, મંદ પુરુષાર્થમાં સ્વિકલ્પ દશા રહે. એવું તો પુન ઊંચામાં ઊંચા પણ થાય, જ્ઞાનીને જેવા પુન બંધાય એવા અજ્ઞાનીને બધી વાતો કાઢે છે, એ પોતે અંતર માંથી કાઢે છે. કુંજનો મુદ્દો કેવી રીતે ઉઠાવે છે અને સાંભળવામાં પણ થાય છે, પોતાને સાંભળવા પણ આવે છે ગુરુદેવ, કામ કરી કેવી રીતે ચાલે છે. આપણે એ તો સાંભળવા વખતે સ્વિકલ્પ દશા છે, સ્વિકલ્પ આને શું લીધું જ્ઞાનીને પણ જો ને અમુક શું ને હું જ્ઞાનીને પણ સાંભળવાનો વિકલ્પ ઉઠે અને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થમાં જોડાય ત્યારે જે વિકલ્પ રહે, ઓલી વખતે વિકલ્પ બે વખતે એને શ્રદ્ધા જ્ઞાન તો છે અથવા સમીપ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ધર્મ તો છે, પણ એ વખતે જયારે વિકલ્પ છે ત્યારે બે વિકલ્પમાં કયા વિકલ્પમાં પૂર્ણ ઊંચો બંધાય, સાંભળવા વખતે સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થ પાત્ર પડ્યો અભ્યાસ બતાવે, પરિણામમાં અંદરનો અભ્યાસ શું કામ કરે છે એ નક્કી થાય છે. વિકલ્પ તો વિકલ્પ છે, રસ ફેર પડે છે, રસ જે એમાં વિકલ્પમાં જે વિકલ્પમાં જે વિભાવ રસ છે ને એ વિભાવ રસમાં ફેર છે, કેમ કે આત્મા વિભાવ રહિત પદાર્થ છે અને એની સન્મુખ નો પુરુષાર્થ ચાલે છે એટલે એની તરફ લઈ જાય છે, એમાં વિભાવ રસ થોડું વધારે તૂટી જાય છે, શ્રવણમાં ઉપયોગ બહાર જાય છે, જેમાં વિભાવ રસ થોડો તીવ્ર થાય છે. એક જ જીવને સાંભળવાના વખતે વિકલ્પ હોય અને સ્વરૂપ સન્મુખતા વખતે વિકલ્પ હોય એમાં કોઈ બંધનમાં ફેર પડી જાય છે.
જય પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવનો જય વિદ્રાક્ષ ગંગા જય.